પચીસમી પુત્રી સુગંધા કહે છે, જોગણની વાર્તા. પચીસમે દિવસે ભોજ રાજા મહુરત જોવડાવી સિંહાસન ઉપર બેસવા જાય છે. ત્યાં જ પચીસમી પુત્રી સુગંધાએ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતા અટકાવી બોલી, હે રાજન, તમે વિક્રમ રાજા જેવા પરદુખે દુઃખી થનારા અને પરાક્રમી હોવ તો જ આ સિંહાસન પર બેસી શકશો. આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમ અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી. એક વખત ઉજ્જૈની નગરીમાં એક વિચિત્ર માણસ આવ્યો. તે દેખાવે મસ્ત અને પાનનો શોખીન હતો. તે આખો દિવસ મોઢામાં પાનનો ડૂચો ચાવ્યા કરે, કશું કામ ધંધો કરે નહીં, છતાં તે એવો નસીબદાર કે તેને બે ટંક આરામથી ખાવાનું મળી રહેતું. વળી તે કોઈની પાસે માંગતો પણ નહીં. લોકો આ માણસને ગાંડો ગાંડો કહી ચીડવતા, છતાં તે કોઈને મારતો નહીં. આ માણસની ચર્ચા આખા નગરમાં ચોરે ચૌટે વાવે અને તરાવે થવા લાગી. એક દિવસ આ માણસની વાત છેક વિક્રમ રાજાને કાને પણ પહોંચી. રાજાને આ માણસને મળવાનું મન થયું. આ માટે તેમણે વેશપલટો કરી તેની પાસે ગયા. તેને એક નજરે જોતા રાજાને તે થોડો ગાંડો લાગ્યો, પણ તેની સાથે વાતચીત કરતા લાગ્યું કે તે ગાંડો નથી પણ કોઈ 32 લક્ષણો અને ઊંચા કુળનો લાગ્યો. રાજાએ એને પાસે બોલાવી પૂછ્યું, હે પરદેશી મિત્ર, તું કોણ છે, ક્યાંથી આવ્યો છે અને આવી હાલતમાં કેમ ફરે છે? તે માણસ બોલ્યો, હું એક દુઃખી માણસ છું, પરંતુ મારા દુઃખની વાત બધાને કહેતા ફરવાથી શું ફાયદો? રાજાએ કહ્યું, ભાઈ, તું તારા દુઃખની વાત કર. જગતમાં ઘણા માણસો એવા પણ હોય છે જે પારકાનું દુઃખ પોતે વહોરી લે છે. હું પણ તારું દુઃખ જરૂર દૂર કરી આપીશ. મારું નામ વિક્રમ છે. વિક્રમ રાજાનું નામ સાંભળતા તે માણસ કહેવા લાગ્યો, હું રત્નવંતી નગરીના રત્નસેન રાજાનો એકનો એક પુત્ર છું. મારા પિતાની નવી રાણી મારી ઉંમરની જ હતી. એક દિવસ મારા પિતા તેમના મિત્રો સાથે શિકાર ખેલવા ગયા. મહેલમાં હું એકલો જ હતો, એટલે લાગ જોઈને મારી સાવકી માએ મને તેના રાણીવાસમાં બોલાવ્યો. હું તો નિર્દોષ ભાવે ત્યાં ગયો. તેણે મને પોતાની બાજુમાં પલંગ પર બેસવાનું કહ્યું. મને થયું કે મા જોડે પલંગ પર બેસવામાં શું વાંધો છે. હું તો તેની પાસે બેઠો. મારી માએ ધીરે રહીને મારી કટાર પલંગ પર એક બાજુ મૂકી, છતાં હું કાંઈ સમજી શક્યો નહીં. પછી તેણે મને છાતી સરસો ખેંચી લીધો અને ખરાબ વર્તન કરવા લાગી. હું એકદમ ચમકીને ઊભો થઈ ગયો. રાણીએ કહ્યું, ગભરાઓ નહીં, તમે મને ખૂબ જ પસંદ છો. થોડી વાર તમે મારી જોડે આનંદ કરો. હું મારી સાવકી મા પર ખૂબ જ ગુસ્સે થઈને બોલ્યો, હું તમારો દીકરો છું, તમને આવું વર્તન કરતા શરમ નથી આવતી? રાણી બોલી, જો તમે મને વશ નહીં થાવ તો હું તમને દેશ નિકાલ કરાવીશ. છતાં હું તો તેને ન કહેવાના વચનો કહી પગ પછાડતો ત્યાંથી બહાર નીકળી ગયો. પણ ઉતાવળમાં પલંગ પર પડેલી મારી કટાર લેવાનું હું ભૂલી ગયો. પછી રાણીએ મારી ઉપર વેર વારવા માટે રાજા આવ્યા કે તરત જ તેમને આડું અવરું ચડાવ્યું. મારા પિતા તો તે રૂપારી રાણીના મોહમાં એટલા દીવાના બની ગયા હતા કે કશું વિચાર્યા વગર જ ગુસ્સાથી લાલ ચોર થઈ ગયા. તેમણે તરત જ પ્રધાનને બોલાવી હુકમ કર્યો, પ્રધાનજી, કુંવરે હવે તો હદ વટાવી દીધી છે. તેણે પોતાની સાવકી મા ઉપર ખરાબ તાનત કરી છે, માટે હવે તેના કટકે કટકા કરી નાખો. જો હુકમનું પાલન ન થયું તો તમે જીવતા નહીં રહી શકો। અમારા પ્રધાનજી ઠરેલ બુદ્ધિશાળી અને ચતુર હતા। વળી તેઓ મારા ચારિત્ર્યથી પરિચિત હતા। તેઓ મને તેમના ઘેર લઈ ગયા। તેમણે મારા ચારિત્ર્યની કસોટી કરવા માટે પોતાની દીકરીને મારા ખંડમાં મોકલી। તે મારો સુહામણો સશક્ત દેહ જોઈ મારા ઉપર મોહી પડી। મેં તેની આંખોમાં કામ વિકાર જોયો એટલે તરત જ મેં તેને કહી દીધું, તમે મહેરબાની કરીને મારા ખંડમાં આવશો નહીં। તે શરમની મારી બહાર જતી રહી। પ્રધાનજીએ આ વાત જાણી ત્યારે તેઓ મારા પર ખુશ થઈ ગયા અને પોતાની દીકરીના લગ્ન મારી સાથે કર્યા અને રાજાને જણાવ્યું કે મેં તેને ટુકડા ટુકડા કરી નાખ્યા। આ સાંભળી નવી રાણી અને રાજા તો હર્ષ ઘેલા થઈ ગયા। હવે મારે પિતાજીના લીધે છુપાઈને રહેવું પડતું। હું પ્રધાનજીનો ઘર જમાઈ બની ગયો। રાજાની બીકે ઘરની બહાર પણ નીકળી શકતો નહીં। હું આવા જીવનથી કંટાળી ગયો એટલે એક દિવસ પ્રધાન પુત્રીને સૂતી મૂકી હું ભાગી છૂટ્યો। ચાલતા ચાલતા હું જંગલમાં દૂર નીકળી ગયો। અંધકાર થતાં હું એક ઝાડ નીચે આરામ કરવા બેઠો। ત્યાં મને એક ઝાંઝર મળ્યું। હું આ ઝાંઝર બાબતે કંઈક વિચારું તે પહેલાં જ એક સુંદર કુંવરી સાંઢણી ઉપર સવાર થઈ તે ઝાડ નીચે આવી। મને થયું કે આ ઝાંઝર કદાચ કુંવરીનું હશે એટલે મેં તે ઝાંઝર કુંવરીને આપ્યું અને કાંઈ કહેવા જાઉં તે પહેલાં જ તેણે સાંઢણીને નીચે બેસાડી મને જબરજસ્તીથી સાંઢણી પર બેસાડી દીધો અને સાંઢણીને પવન વેગે મારી મૂકી। હું તો મૂઢ બનીને સાંઢણી ઉપર બેસી રહ્યો અને વિચારતો રહ્યો કે આ કુંવરી કોણ હશે, તે મને આવી તે જબરજસ્તીથી બેસાડીને કેમ ભાગતી હશે। આવા અનેક વિચારો મારા મગજમાં ઘૂમ્યા કરતા સવાર થતાં જ કુંવરીએ મને જોયો। તે તરત જ ચોંકી ગઈ અને સાંઢણી ઊભી રાખી અને બોલી, તમે કોણ છો? મારું ઝાંઝર તમારા હાથમાં ક્યાંથી આવ્યું? મેં કહ્યું, હે સુંદરી, હું એક વટેમાર્ગો છું। હું જંગલમાં એક ઝાડ નીચે આરામ કરવા બેઠો હતો, ત્યાં મને આ ઝાંઝર મળ્યું। હું ઝાંઝર તમને આપવા ગયો ત્યારે તમે એકાએક મને જબરજસ્તીથી સાંઢણી ઉપર બેસાડીને સાંઢણીને ભગાડી મૂકી। સુંદરી આખી પરિસ્થિતિ સમજી ગઈ। તેને ખૂબ જ પશ્ચાતાપ થયો। તે બોલી, હું માંગરોળના રાજાની કુંવરી છું। અમારા રાજ્યના પ્રધાન પુત્ર સાથે હું પ્રેમમાં પડી હતી। અમે બંનેએ છાનામાના લગ્ન કરવા માટે એક જગ્યાએ ભેગા થવાનું નક્કી કર્યું। પ્રધાન પુત્ર આવ્યો પણ મારી સાથે લગ્ન કરી ભાગવા તૈયાર થયો નહીં અને પોતે એકલો ત્યાંથી ભાગી ગયો। હું તેની ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ। હું અંધારામાં તેને શોધવા નીકળી અને પ્રધાન પુત્ર સમજી તમને સાંઢણી ઉપર બેસાડી દીધા। હવે ખેર, બનવા કાર્ય થવાનું હતું તે થઈ ગયું। હવે હું તમારે આશરે છું। ઘેરથી ભાગીને આવી છું એટલે પાછી ઘેર જઈ શકું તેમ નથી। જો તમે મારી સાથે લગ્ન કરો તો સારું। મેં તેની સાથે લગ્ન કરી લીધા। પછી કહું, હું એક જરૂરી કામે નીકળ્યો છું એટલે મારું કામ પતાવીને જ્યાં સુધી ન આવ ત્યાં સુધી તમે નજીકના ગામમાં જઈ ભાડે મકાન લઈને રહો। હું કુંવરીને મૂકી ત્યાંથી નજીકના ગામમાં આવ્યો। ત્યાં રસ્તામાં મને એક સાધુ મળ્યા। તેમણે મને ઊભો રાખી કહ્યું, બેટા, તું ખુદાનો બંદો લાગે છે, હું માંગીશ તે આપીશ? મેં સાધુને વચન આપ્યું। તેણે મારી પાસે 1000 રૂપિયા માંગ્યા। હું મૂંઝાઈ ગયો કારણ મારી પાસે તો 1 ફૂટી કોડી પણ ન હતી એટલે મેં કહ્યું, બાબા, મારી પાસે અત્યારે તો કશું નથી, તમે મને ગમે ત્યાં વેચી 1000 રૂપિયા ઊભા કરેલો। સાધુ મને એક સોદાગરને ત્યાં લઈ ગયો અને મને સોદાગરને 1000 રૂપિયામાં વેચી દીધો. પછી સાધુ તો 1000 રૂપિયા લઈ પોતાને રસ્તે પડ્યા. આ સોદાગરને બીજે દિવસે વાહન લઈને દરિયાઈ સફરે જવાનું હતું. તેને એક ગુલામની જરૂર હતી. તેણે મને પોતાની સાથે લઈ લીધો. અમે બંને જણા દરિયાઈ માર્ગે મણિપુર બંદરે પહોંચ્યા. અહીં કરોડો રૂપિયાના માલની લેવડ દેવડ થતી હતી. સોદાગરને પણ અહીં માલ વેચવાનું મન થયું. તેથી હું અને સોદાગર બંને થોડા કિંમતી માલના નમૂના લઈ રાજા પાસે ગયા. પરંતુ રાજાએ તો અમારો માલ ન જોતા એક શરત મૂકી કે મારી પાસે થોડાક કિંમતી રત્નો છે, જો તેની ખરી કિંમત આંકી આપો તો જ હું તમારો માલ ખરીદું. સોદાગર મૂંઝાયો, કારણ તેમને રત્નની કિંમત આંકતા આવડતું ન હતું. એટલે મેં પરિસ્થિતિ સંભાળી લીધી. મેં રાજાને કહ્યું, મહારાજ મને રત્ન બતાવો એટલે તેની કિંમત આંકી આપું. રાજાએ મને થોડાક કિંમતી રત્નો બતાવ્યા. મેં તે રત્નોની કિંમત આંકી બતાવી. મારી કિંમત બરાબર હોવાથી રાજા મારા પર ખુશ થઈ ગયા. તેમણે મારી સાથે તેમની કુંવળીના લગ્ન કરી દીધા. પછી એક વહાણ તથા પુષ્કળ ધન ઝવેરાત ભેટ આપી તેની કુંવળીને વરાવી. મારી સાથે રહેલ સોદાગરને મારા પર ઈર્ષ્યા આવી. છતાં ઉપર છેલ્લી ખુરશી દર્શાવી અમે ત્રણેય જણા કિનારે આવ્યા, જ્યાં રાજાને આપેલું જહાજ હતું. સોદાગરે મને કહ્યું, મેં અહીંયા થોડો માલ વેચી દીધો છે. હવે બાકીનો માલ આપણે બીજા બંદરે જઈને વેચીશું, માટે આપણે અહીંથી રવાના થઈએ. હું અને મારી પત્ની રાજાએ આપેલ જહાજમાં બેઠા. જ્યારે સોદાગર પોતાના જ જહાજમાં બેઠો, ધીરે ધીરે બંને જહાજો દરિયામાં સાથે સફર કરવા લાગ્યા. મધદરિયે જતા સોદાગરે મને મારી નાખવાની યોજના ઘડી. તેણે મને કોઈ કામના બહાને તેના જહાજમાં બોલાવ્યો. હું એક લાંબુ પાટિયું લંબાવીને તેના જહાજ પર જવા ગયો કે તરત જ સોદાગરે પોતાનું જહાજ ખસેડી લીધું. તેથી હું દરિયામાં પડ્યો. ત્યાં મને એક મગરમચ્છ ગરી ગયો. આ મગરમચ્છ ધીરે ધીરે દરિયા કિનારે ગયો કે તરત જ કેટલાક માછીમારોએ તેને જાળમાં પકડી લીધો અને તેનું પેટ ચીર્યું, તો તેમાંથી હું જીવતો બહાર નીકળ્યો. બધા માછીમારો ખૂબ જ નવાઈ પામ્યા. તેઓ બધા મને તેમના ઘેર લઈ ગયા અને મારી ખૂબ સેવા ચાકરી કરી. થોડા દિવસમાં હું બાંધમાં આવ્યો. મેં મારી જાતને માછીમારો વચ્ચે નિહાળી. માછીમારોએ તે કેવી રીતે પોતાની પાસે આવ્યો તે સર્વે વૃત્તાંત કહી સંભળાવ્યો. મને ખ્યાલ આવ્યો કે સોદાગરે પોતાના સ્વાર્થને સાધવા મને મારી નાખવા વિચાર્યું હતું, પરંતુ ભગવાનની દયાને કારણે પોતે બચી ગયો. મને સોદાગરના ખરાબ કૃત્યથી દુનિયા પર નફરત થઈ ગઈ. મેં માછીમારોને તેમની સેવા બદલ મારા હાથમાં રહેલ એક કિંમતી વીંટી ભેટ આપી. પછી ત્યાંથી હું નીકળી પડ્યો અને ફરતો અહીં ઉજ્જૈની નગરીમાં આવી ચડ્યો. લોકો મારો આવો વિચિત્ર પોશાક જોઈને મને ગાંડો ગણે છે. વિક્રમ રાજાએ આ પરદેશી માણસની વાત સાંભળી તેના ઉપર હમદર્દી જાગી. તેમણે કહ્યું, ભાઈ હવે તમારે બધું દુઃખ ભૂલી જાઓ અને અહીં આનંદમાં રહો. પરદેશી બોલ્યો, હવે જીવનમાં આનંદ ક્યાંથી આવે? આનંદમાં રહેવાનું હોત તો 3-3 વખત હાથમાં આવેલું સુખ પાછું ચાલ્યું જાત નહીં. રાજાને પરદેશીની વાત પર ખૂબ દુઃખ થયું. તેમણે તેને આશ્વાસન આપી કહ્યું, ભાઈ 6 મહિના અહીં રહો, હું તમારું દુઃખ જરૂર દૂર કરીશ. તમે મારા પર વિશ્વાસ રાખો. પરદેશીને રાજાની વાત ઉપર વિશ્વાસ આવ્યો અને પોતે ત્યાં રોકાઈ ગયો. આ વાતને 2-3 મહિના પસાર થયા હશે કે ઉજ્જૈની નગરી બહાર આવેલા રાજબાગમાં એક જોગણ આવી. તે ખૂબ જ સુંદર અને તેજસ્વી હતી. તેણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા. માથે જટા, ડોકમાં અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હતી. તે દરરોજ ગામના સાત ઘરે જઈ ભિક્ષા માંગી બાગમાં જાતે રસોઈ બનાવી જમતી. આ જોગણે મૌન વ્રત લીધું હતું. તે લાખ પ્રયત્ન પણ કશું બોલતી નહીં. આ જોગણની વાત આખા નગરમાં પ્રસરી ગઈ. બધા તેના દર્શન કરવા આવવા લાગ્યા. વળી આ જોગણે કોઈની ભેટ પણ સ્વીકારતી નહીં. આ વાતને અઠવાડિયું થયું કે ત્યાં બીજી એક જોગણ આવી. તે પણ પહેલી જોગણ જેવી રૂપારી અને તેજસ્વી હતી. તેણે પણ ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા. તેણે પણ મૌન વ્રત લીધું હતું. બીજી જોગણના આવ્યાના અઠવાડિયા બાદ ત્યાં ત્રીજી જોગણ આવી. તે તો પહેલી બે જોગણ કરતાં વધારે રૂપારી અને તેજસ્વી હતી. જાણે સાક્ષાત સ્વર્ગ લોકમાંથી ઉતરેલી હોય તેવી લાગતી હતી. આ જોગણ પણ કોઈની સાથે બોલતી નહીં. તેને પણ મૌન વ્રત હતું. તેણે પણ બંને જોગણોની જેમ ભગવા વસ્ત્રો માથે જટા ગરામાં અને ડોકમાં રુદ્રાક્ષની માળા પહેરી હતી. નગરમાં ઘરે ઘરમાં આ વાતની ચર્ચા ચાલવા લાગી. આખું નગર આ ત્રણેય જોગણના દર્શન કરવા માટે રાજબાગમાં ઉમટ્યું હતું. ધીરે ધીરે આ ત્રણેય જોગણોની વાત વિક્રમ રાજાના કાને પડી. રાજાને પણ આ વાત સાંભળી આશ્ચર્ય થયું. તેમને પણ ત્રણેય જોગણોના દર્શન કરવાની ઈચ્છા થઈ. રાજા જોગણો પાસે ગયા. તેમણે ત્રણેય જોગણોને બોલાવવા ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ ત્રણેયમાંથી એક પણ જોગણ બોલી નહીં. રાજાને થયું કે અચાનક આમ પોતાના રાજબાગમાં ત્રણ જોગણો કેમ આવી હશે. તેમણે આ ત્રણેય જોગણોના આવવાનું રહસ્ય જાણવાનું નક્કી કર્યું. આ માટે રાજાએ નગરમાં ઢંઢોરો પીટાવ્યો કે જે આ ત્રણેય જોગણોનું મૌન તોડાવશે તેને હું ખૂબ જ મોટું ઇનામ આપીશ. પરંતુ આ માટે કોઈ તૈયાર ન થયું. છેવટે રાજાએ હરિસિદ્ધ માતાનું સ્મરણ કર્યું અને તેમણે પ્રસન્ન કર્યા એટલે માતાએ ત્રણેય જોગણોનું રહસ્ય રાજાને બતાવી દીધું. બીજા દિવસે રાજાએ પોતાના રાજદરબારમાં જાહેર કર્યું કે આજે હું એ જોગણોને બોલાવીશ. તેઓ પોતાના થોડાક દરબારીઓ સાથે વાતે ગાતે રાજબાગમાં આવ્યા. આખું નગર પણ રાજાની પાછળ શું થાય છે તે જોવા રાજબાગમાં આવ્યું. રાજાએ ત્રણેય જોગણોને પ્રણામ કર્યા અને એક વાત કહેવા માંડી. રત્નવતી નગરીમાં રત્નસેન નામનો રાજા રાજ કરતો હતો. તેમને 32 લક્ષણો કુંવર હતો. આ રાજા પોતાના કુંવરની ઉંમરની જ એક નવી રાણી લાવ્યો. આ નવી રાણીએ એક દિવસ રાજાની ગેરહાજરીમાં કુંવરને પોતાના મોહમાં ફસાવવા પોતાના મહેલે બોલાવ્યો અને તેને પોતાના મોહપાસમાં ફસાવવાના પ્રયત્ન કરવા લાગી. પરંતુ કુંવર રાણીના મોહપાસમાં ફસાયો નહીં એટલે રાણીએ રાજાને ખોટું ચડાવી કુંવરને ઘરમાંથી કાઢી મૂક્યો. રાજાએ પોતાના પ્રધાનને હુકમ કર્યો કે કુંવરના રાય રાય જેવડા કટકા કરવા. પરંતુ પ્રધાનને કુંવર નિર્દોષ જણાયો. તેઓ કુંવરને પોતાના મહેલે લઈ ગયા અને રાજાથી છાના પોતાની પુત્રીના લગ્ન આ રાજકુંવર સાથે કરી દીધા. આ કુંવર પ્રધાનના ઘરમાં સંતાઈને ઘર જમાઈ તરીકે રહેતો હતો. કુંવરને આવું હોશિયારું જીવન ગમ્યું નહીં એટલે એક દિવસ કંટાળીને પ્રધાનના ઘરમાંથી ભાગી છૂટ્યો. એટલામાં ત્રણેય જોગણમાંથી એક જોગણ વચ્ચે બોલી, હે મહારાજ, પછી આ કુંવરનું શું થયું? હું જ તે પ્રધાનની પુત્રી અને કુંવરની પત્ની છું. હું મારા પતિને શોધવા માટે જ આવો વેશ ધારણ કરીને નીકળી છું. એક જોગણને બોલતી સાંભળી બધા દરબારીઓ અચરજ પામ્યા. રાજા તરત જ બીજી જોગણ પાસે ગયો અને બોલ્યા, માંગરોળના રાજાને એક કુંવરી હતી. તે પ્રધાન પુત્રને ખૂબ જ પ્રેમ કરતી હતી. પ્રધાન પુત્ર કાયર હોવાના લીધે એક દિવસ કુંવરી સાઢણી પર બેસાડી ભગાડી ગઈ. જંગલમાં કુંવરીનું ઝાંઝર પડી જતા તેણે પ્રધાન પુત્રને ઝાંઝર શોધવા મોકલ્યો. આ તક તે આ તકનો લાભ લઈ ભાગી ગયો. અંધારાના કારણે કોઈ બીજા માણસે આ કુંવરીને ઝાંઝર આપ્યું કે તરત જ કુંવરી તેને જબરજસ્તીથી સાંઢણી પર બેસાડી પગાડી ગઈ અને સવાર પડતા કુંવરીએ તે માણસનું મોઢું જોતાં જ તેને તે કુંવર ગમી ગયો અને તેણે તે કુંવર સાથે લગ્ન કરી લીધા. કુંવરે કુંવરીને બીજા ગામે રહેવાનું કહી પોતાના કામ માટે નીકળી પડ્યો. તે પાછો કુંવરી પાસે ગયો જ નહીં. ત્યાં બીજી જોગણ વચમાં બોલી, હે મહારાજ, માંગરોળ રાજાની કુંવરી હું છું, એ ઝાંઝર આપનાર મારા પતિ ક્યાં છે? બધા દરબારીઓ તથા ગામ લોકો અચાનક આમ બીજી જોગણને પણ બોલતી જોઈ વધુ અચરજ પામ્યા. બધા આનંદમાં આવી વિક્રમ રાજાને જય બોલાવવા લાગ્યા. ત્યાંથી વિક્રમ રાજા ત્રીજી જોગણ પાસે ગયા અને તેને એક વાર્તા કહેવા લાગ્યા. મણિપુર રાજાના દરબારમાં એક સોદાગર આવ્યો, તેની સાથે એક નોકર પણ હતો. રાજાએ આ સોદાગરને કહ્યું, તમે મારા આ કિંમતી રત્નોની કિંમત બરાબર આંકી બતાવો. પરંતુ સોદાગર આ રત્નોની કિંમત બરાબર આંકી શક્યો નહીં, એટલે તેના નોકરે આ રત્નોની કિંમત બરાબર આંકી બતાવી. તેથી રાજાએ ખુશ થઈ પોતાની કુંવરી તેની સાથે પરણાવી દીધી અને કુંવરીને અનેક ભેટ સોગાદો તેમજ એક સુંદર જહાજ આપી તેને વરાવી. કુંવરી અને તેનો પતિ પોતાના જહાજમાં તેમજ સોદાગર પોતાના જહાજમાં સફર કરવા લાગ્યા. મધ દરિયે સોદાગરની દાનત પગડી. તેણે કુંવરને કંઈક કપટ કરીને દરિયામાં નાખી દીધો. તેને એક મગરમચ્છ ગરી ગયો. આ મગરમચ્છને અમુક માછીમારોએ જારમાં પકડ્યો અને તેનું પેટ ચીરતા તે કુંવર બેભાન હાલતમાં નીકળ્યો. અમુક દિવસો સુધી માછીમારોની સારવારથી તે સાજો થયો અને તે તીર્થયાત્રાએ નીકળી પડ્યો. ત્યાં વચમાં ત્રીજી જોગણ બોલી ઉઠી, હે મહારાજ, હું જ મણિપુરના રાજાની કુંવરી છું. હું તો સમજતી હતી કે તેઓ દરિયામાં ડૂબી ગયા છે, પરંતુ તમે બોલ્યા કે તે જીવતા છે, તો બતાવો કે તે ક્યાં છે. ત્રીજી જોગણને પણ બોલતી જોઈ બધાના આનંદનો પાર રહ્યો નહીં. બધા વિક્રમ રાજાની જય જયકાર બોલાવવા લાગ્યા. રાજા ત્રણેય જોગણોને લઈ પોતાને મહેલે આવ્યા અને તેમને નવા કિંમતી વસ્ત્રો અને આભૂષણો પહેરાવ્યા. પછી રાજા ત્રણેયને લઈને રત્નસેન રાજાના કુંવરના ખંડમાં લઈ ગયા અને બધી હકીકત જણાવી. ત્રણેય જણ પોતાના પતિને જોઈ ખૂબ જ રાજી થઈ ગઈ. દરેક કુંવરીઓએ પોતપોતાના પિતાને સંદેશો મોકલાવ્યો કે તરત બધા ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાના મહેલે આવ્યા. પછી વિક્રમ રાજાએ ત્રણેય કુંવરીના લગ્ન રત્નસેન રાજાના કુંવર સાથે ધામધૂમથી કરી દીધા. બધા રાજાનો આભાર માની પોતપોતાને ઘેર ગયા. સુગંધા પુત્રીએ વાર્તા પૂરી કરીને કહ્યું, હે રાજા ભોજ, વિક્રમ રાજા જેવા ચતુર અને પરગરજુ રાજા જ આ સિંહાસન પર બેસી શકે. આમ કઈ પુત્રી સર્વ કરતી આકાશમાં ઉડી ગઈ.